રવિવારની પાઠશાળાનો વિષય ચાર અભાવ. ચાર અભાવની આપણે ચર્ચા કર્યા પછી પાંચ ભાવની આપણે ચર્ચા કરી રહ્યા છે. હમણાં સુધી ઘણી બધી વાતોની આપણે ચર્ચા કરી. 2-5 મિનિટમાં આપણે થોડુંક રિવિઝન કરીને પછી આપણે વિષય આજે આગળ વધારશું. ચલો જલ્દી મારી સાથે જેને આવડતું હોય, યાદ હોય, મારી સાથે બોલે. જીવના 5 ભાવની આપણે ચર્ચા કરીએ, બરાબર છે? એ 5 ભાવના સૌથી પહેલો પ્રશ્ન, 5 ભાવના નામ કયા કયા છે? આજે આપણે એક વિષય આખો પૂરો કરવાનો છે, ઓકે? એટલે આપણે થોડું જલ્દી જશું. 5 ભાવના નામ કયા કયા છે? તો ઔપશમિક ભાવ, શાયિક ભાવ, શાયોપશમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ, બરાબર છે? આ 5 ભાવના નામ છે. ઔપશમિક, શાયિક, શાયોપશમિક, ઔદયિક અને પારિણામિક, બરાબર છે? આપણે આધાર લીધો છે તત્વાર સૂત્ર, એનો બીજો અધ્યાય, એનું પહેલું સૂત્ર. ઔપશમિક શાયિકો ભાવો મિશ્રત્વ જીવસ્વ સ્વસત્વ મોદયિક પારિણામિક કૌંચ, આ સૂત્ર છે. હવે આ સૂત્રમાં જે ક્રમ આચાર્ય ઉમાસ્વામીએ લખ્યો છે, એ ક્રમની ચર્ચા કરતા આચાર્ય જે એમ કહે છે કે આ ક્રમ અમે આવી રીતના કેમ લખ્યો, સૌથી પહેલા ઔપશમિક ભાવ કેમ લખ્યો, એના પછી શાયિક ભાવ, એના પછી શાયોપશમિક ભાવ, એના પછી ઔદયિક ભાવ અને એના પછી પારિણામિક ભાવ, આ ક્રમ સૂત્રનો છે. એનું કારણ શું છે? તો કે એનું કારણ આચાર્ય દેવ એમ આપે છે કે એનું કારણ એ છે કે સૌથી ઓછા જીવો, સમજાય છે, સૌથી ઓછા જીવો ઔપશમિક ભાવમાં જોવામાં આવશે. જીવોની સંખ્યા અપેક્ષા એ ક્રમ આપવામાં આવ્યો છે. એક એક કોઈન કહું છું, જેટલું યાદ રહે, જેટલું સમજાય એટલું સમજ, બધું સમજાશે, કારણ કે જ્ઞાનનો પિંડ છે, ન સમજાય એવું બને જ નહીં. સૌથી ઓછા જીવો ઔપશમિક ભાવ, એના કારણ આગળ આપણે લઈશું કે કેમ આવી રીતના છે. આ તો ખાલી પોઈન્ટ મૂકું છું. એના પછી વધારે જીવો ઔપશમિક ભાવ કરતા વધારે જીવો શાયિક ભાવ, શાયિક ભાવ કરતા વધારે જીવો શાયોપશમિક ભાવ વાળા, જીવોની સંખ્યા શાયોપશમિક ભાવ વાળા કરતા વધારે જીવોની સંખ્યા ઔદયિક ભાવમાં, અને ઔદયિક ભાવ કરતા સૌથી વધારે જીવોની સંખ્યા પારિણામિક ભાવમાં છે, કારણ કે નિગોથી લઈને સિદ્ધ પરમાત્મા સુધી બધા જીવોમાં પારિણામિક ભાવ જોવામાં આવે છે. બધા જીવો પારિણામિક ભાવ સ્વરૂપી છે. તો સૌથી ઓછા જીવો ઔપશમિક ભાવ અને સૌથી વધારે જીવો પારિણામિક ભાવ. થોડાક શબ્દ યાદ રાખવા પડશે. જે 5 ભાવ છે એ નામથી થોડું ફેમિલિયરિટી કરવી પડશે તો તમને ખ્યાલ આવશે. ચલો આપણે એનું રિપીટેશન કરશું એટલે ખ્યાલ આવી જાય. બીજો પોઈન્ટ, હવે આગળ ત્રીજો પોઈન્ટ, આ ભાવોના ભેદ કેટલા છે? 5 ભાવના ઉત્તર ભેદ કેટલા, સમજાય છે? ઉત્તર ભેદ કેટલા? મૂળ ભેદ 5 ભાવ અને મૂળ ભેદના ઉત્તર ભેદ બીજા 53, સમજાય છે? એ 53 કેવી રીતના આપણે ગણ્યા હતા, યાદ છે કોઈને? જોવું પડે ને પાછળ, તો ખ્યાલ બોલો, એ યાદ રહેવું જોઈએ. 53 ભેદ કેવી રીતના બોલો? હા, વેરી ગુડ. ઔપશમિક ભાવના બધા જ બોલશે, একবার আমি তো বললো অপশামি খাও না, আমি তো বলি সেখানে অপশামি খাও না, অপশামি খাও না। আজকে আপনি আখো অপশামিক ভাব পুরো করবানো, આજના લેક્ચરમાં આખો ઔપચારિક ભાવ પૂરો કરશું અને સમય રહેશે તો શારીરિક ભાવની થોડીક ચર્ચા કરશું, બરાબર છે? ઔપચારિક ભાવના ચલો જલ્દી બે, શારીરિક ભાવના નવ બે, બહુ સરસ, નવ લબ્ધિ, નવ કેવલ લબ્ધિ પ્રગટ થાય છે અરિહંત દશાની પહેલી પહેલા સમયમાં, તેરમા ઉનસ્થાનના પહેલા સમય, એની ચર્ચા કરશું આપ. તો સૌથી પહેલા શું કીધું? ઔપચારિક ભાવના, બરાબર. એના પછી શારીરિક ભાવના નવ બે, એના પછી કાયોક્ષમિક ભાવના અઢાર ભેદ, આપણે અઢારે અઢાર ભેદ ની ચર્ચા કરવાની છે, નવે નવ ભેદ ની શોર્ટ માં ચર્ચા કરવાની છે, સમજાય છે? ઔપચારિક ભાવના બે ભેદ, શારીરિક ભાવના નવ ભેદ, કાયોક્ષમિક ભાવના અઢાર ભેદ, પછી ઔદૈહિક ભાવના એકવીસ ભેદ, બહુ સરસ, ઘણા બધા બોલ્યા, ઔદૈહિક ભાવના એકવીસ ભેદ, અને છેલ્લે પારિણામી ભાવના ત્રણ ભેદ. એ ત્રણ ભેદની પણ આપણે ચર્ચા કરીશું. આટલું થઈ ગયું, ક્લિયર, બરાબર. હવે આગળ જુઓ, હવે આપણે સૌથી પહેલા લેક્ચરમાં ભાવ શબ્દનો પ્રયોગ જૂનાગમમાં ક્યાં ક્યાં કેવી રીતના થાય છે એની પણ ચર્ચા કરી હતી. એ હું રિપીટ નથી કરતી, યાદ કરાવું છું કે ભાવ, પાંચ ભાવમાં ભાવ શબ્દ છે ને, તે ભાવ શબ્દનો પ્રયોગ જૂનાગમમાં ક્યાં ક્યાં કેવી રીતના થાય છે એની ચર્ચા વિસ્તારથી આવી છે. અહીંયા જે ભાવ શબ્દનો પ્રયોગ છે કયા સંદર્ભમાં છે? જીવના અસાધારણ ભાવોના સંદર્ભ, સમજાય છે? પાંચ ભાવ ને ઉમાસ્વામી આચાર્ય શું કે છે? અસાધારણ ભાવ. જીવના કેવા ભાવ છે આ? અરે બોલો, બધાએ બોલવાનું છે આખું લેક્ચર. જીવના વેરી અસાધારણ, એટલે કે જીવ સિવાય બીજા પાંચ દ્રવ્યમાં આ ભાવ જોવામાં આવતા નથી. જીવ સિવાય પાંચ દ્રવ્યમાં આ ભાવ જોવામાં આવતા નથી, ખાલી જીવમાં ભાવ જોવામાં આવે. ચલો નવ પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ. એક સાથે એક જીવમાં, હવે એમ નહીં લેવું, આપણે એમ લઈએ કે આપણામાં નહીં, એમ સમજો, પાંચ ભાવ છે ને, પછી પ્રશ્ન પૂછું છું, પહેલા થોડી ભૂમિકા બનાવ. પાંચ ભાવ છે એમાં સમજો, એક જે પારિણામિક ભાવ છે, છેલ્લો પારિણામિક ભાવ છે એ દ્રવ્ય સ્વભાવ છે, મન સમજાય છે? પારિણામિક ભાવ છે એ દ્રવ્ય સ્વભાવ છે, અને જે બીજા ચાર ભાવ છે, ઔપચારિક, શારીરિક, કાયોક્ષમિક અને ઔદૈહિક, ચાર ભાવ છે, આ ચાર ભાવ પર્યાયમાં થવા વાળા ભાવ છે. રાઈટ પોઈન્ટ હંમેશા યાદ રાખજો, તો કન્ફ્યુઝન નહીં. સમજાયું? શું પોઈન્ટ કીધો, શું પોઈન્ટ કીધો, જલ્દી જલ્દી જલ્દી. પારિણામિક ભાવ એ દ્રવ્ય સ્વભાવ છે, પારિણામિક ભાવ એ ધ્રુવ સ્વભાવ છે, પારિણામિક ભાવ એ નિત્ય સ્વભાવ છે, નિત્ય ટકવા વાળો ભાવ છે, અનાદિ અનંત ટકવા વાળો ભાવ છે, ધ્રુવ ભાવ છે પારિણામિક, સમજાય છે? અને ચાર ભાવ ઔપચારિક, કાયોક્ષમિક, કાયિક અને ઔદૈહિક, આ ચાર ભાવ પર્યાયમાં ઉત્પન્ન થવા વાળા ક્ષણિક ભાવો છે, પર્યાયમાં ઉત્પન્ન થવા વાળા એક એક સમયવર્તી ક્ષણિક ભાવો છે. આવ્યું સમજમાં? આટલું સમજમાં આવે છે? આ વિષય થોડો થિયરી છે, પરંતુ એમાંથી આપણે જેટલું બને એટલું પ્રેક્ટિકલ પણ કાઢો. હવે ચલો આગળ, આપણામાં હમણાં વર્તમાનમાં કેટલા ભાવ છે, એટલે એમ સમજો કે પર્યાયમાંથી ચાર ભાવ પર્યાય સંબંધી છે, એમાંથી કોઈ ને કોઈ ભાવ હોવો જોઈએ. પ્રત્યેક જીવની વાત કરું છું, સમજો, પ્રત્યેક જીવમાં ચાર ભાવ જે પર્યાય સંબંધી છે, એ ચાર માંથી કોઈ ને કોઈ ભાવ હોવો જોઈએ, મિનિમમ એક. વધારે હોઈ શકે, સાંભળજો સાંભળજો, વધારે હોઈ શકે, પણ મિનિમમ એક ભાવ તો પર્યાયમાંથી, ચાર માંથી એક તો હોવો જોઈએ. એક તો હોય જ નહીં, પર્યાય 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 ના ચાર ભાવ. પારિણામિક ભાવ તો છે, પારિણામિક ભાવ સ્વરૂપ તો પ્રત્યેક જીવ છે, એ તો છે, સમજાય છે? એ તો છે, પરંતુ પર્યાય ના ચાર ભાવ માંથી પર્યાય માં કોઈ એક ને ભાવ તો હોવો જોઈએ ને, કારણ કે કોઈ ભાવ વગર પર્યાય કેવી રીતના હોય? કોઈ ને કોઈ ભાવ તો પર્યાય માં હોય જ ને, તો મિનિમમ એક ભાવ પર્યાય માં જીવ ની દશામાં હોય હોય ને હોય. એવો જીવ કયો છે કહી શકો કોઈ? કોણ? મિનિમમ એક ભાવ પર્યાય માંથી અને એક પારિણામિક, એટલે બે ભાવ, બે ભાવ વાળો જીવ, બે ભાવ જેને છે પાછળ. બહુ સરસ, વેરી ગુડ. સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન કેવી રીતના લેશો? કે પારિણામિક ભાવ તો છે અને ચાર માંથી શારીરિક ભાવ સંપન્ન સિદ્ધ ભગવાન,
वही समझाया कि सिद्ध भगवान ने चार पर्याय ना भाव माथी आ समझाय पर्याय ना चार भाव छे पर्याय मा थता चार भाव छे अने एक पारिणामिक भाव द्रव्य स्वभाव तो चार पर्याय माथी जे भावो छे चार भाव एमाथी सिद्ध भगवान ने स्थायी भाव छे अने पारिणामिक भाव छे एटले पांच भाव माथी मिनिमम बे भाव होय होय ने होय आटलू समझायू चलो लव आगळ हार पड़े छे समझाय छे अरे बोलो सिद्ध भगवान ने कितना भाव कया कया पारनामिक अने पारनामिक हमेशा पहला बोलवा कोई समझा ने पारनामिक अने स्थायी भाव पारनामिक अने तमे कहो केम अरिहंत न लीधा अरिहंत भगवान ने पण तो पारनामिक अने स्थायी होय ने हाँ बहुत सरस अरिहंत भगवान ने पारनामिक भाव સ્થાયિક ભાવ અને ઔદયિક ભાવ એની ચર્ચા કરશું એની ચર્ચા કરશું આપણે ખાલી એક એક પોઈન્ટ કહું છું ઔદયિક ભાવ અરિયન ભગવાન ને છે હવે કેવો કયો ભાવ ઔદયિક છે કયો ઔદયિક ભાવ અરિયન ભગવાન ને છે કેમ એ ઔદયિક ભાવ છે ક્યાં સુધી ને ઔદયિક ભાવ છે એનું શું કારણ છે એની ચર્ચા બરાબર એટલે આપણે બે જીવ ની ચર્ચા કરી દીધી સિદ્ધ ભગવાન ને બે ભાવ અને અરિયન ભગવાન ને ત્રણ ભાવ અરિયન ભગવાન ને ત્રણ ભાવ કયા બોલો બોલો પારિણામિક ભાવ સ્થાયી ભાવ અને ઔદયિક ભાવ વાહ અરિયન ભગવાન ને ઔદયિક ભાવ એની ચર્ચા કરશું એની ચર્ચા કરશું ચલ કયો ઔદયિક ભાવ છે જોશું એની માટે ઔદયિક ભાવના એટલી ભેદ શીખવા પડશે ભાઈ ઔદયિક ભાવના એટલી ભેદ શીખશો એમાંથી હવે એકવીસ માંથી કયો એક ભાવ અરિયન ભગવાન ને છે એ આપણને હમણાં નહીં બોલો સમજાય છે ખ્યાલ આવે છે એની ચર્ચા આપણે કરશું ધીરે ધીરે કરશું હજી ઔદયિક ભાવ પર આવશું ત્યારે એની ચર્ચા કરશું ચલો હવે આગળ આપણે વિષય વધારીએ તો આગળ વધતા આપણે પાંચ વાક્ય બોલ્યા હતા થોડું રિવિઝન કરું છું પાંચ વાક્ય બોલ્યા હતા ઔપચારિક ભાવ વગર ધર્મ ની શરૂઆત ચલો આ પાંચ વાક્ય યાદ છે થોડુંક યાદ કરજો ભાઈ હવે ઔપચારિક ભાવ વગર ધર્મ ની શરૂઆત પછી સ્થાયિક ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ નથી સમજાય ને જે લખ્યું છે એ તો રેડી રાખો એટલે હમણાં તમે ગોતવા બેસો તો કેમ ચાલે સમજાય છે લખ્યું તો છે બધું પરંતુ ગોતવા બેસો છો હમણાં હે ચલો આ મળી ગયું છે મળી હવે જો સામે સેકન્ડ વાક્ય ઔપચારિક ભાવ વગર ધર્મ ની શરૂઆત નથી સ્થાયી ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ પરમાત્મા નથી સમજાય છે એટલે અરિયંત અને સિદ્ધ પરમાત્મા માં નિયમ થી સ્થાયી ભાવ આગળ ચલો સાયોપ્રમિક ભાવ વગર કોઈ છદમસ્ત જીવ નિયમ થી બધા છદમસ્ત જીવો ને સાયોપ્રમિક ભાવ હોય ને હોય ગુણસ્થાન કયા છદમસ્ત જીવ ના ગુણસ્થાન કયા એક થી વેરી ગુડ અરે વાહ અરે સરસ આન્સર આપો એક થી બાર અને છદમસ્ત ના ગુણસ્થાન એક થી બાર તો બાર માં ગુણસ્થાન સુધી સાયોપ્રમિક ભાવ છે અને તેર માં ગુણસ્થાન ના પહેલા સમય માં સાયોપ્રમિક ભાવ નો અભાવ થાય છે અને સ્થાયિક ભાવ પ્રગટ છે ચલો ક્લિયર થઈ ગયું એટલું સમજાય છે કઠિન પડે તો જરા હાથ ઉપર કરી દેજો હે કઠિન પડે તો જો સાંભળો હવે આગળ ત્રીજું વાક્ય થઈ ગયું ચોથું વાક્ય ઔદયિક ભાવ વગર ઔપચારિક ભાવ વગર ધર્મ ની શરૂઆત નહીં સ્થાયિક ભાવ વગર કોઈ અરિહંત સિદ્ધ નહીં સાયોપ્રમિક ભાવ વગર કોઈ છદમસ્ત નહીં અને ઔદયિક ભાવ વગર કોઈ સંસારી વાહ ઔદયિક ભાવ વગર કોઈ સંસારી નહીં તો તમે કહેશો ઔદયિક ભાવ અને સંસારી અને હમણાં કીધું અરિહંત ભગવાન ને ઔદયિક ભાવ તો એક અપેક્ષા એ અરિહંત ભગવાન પણ સંસારી કોઈ સમજાય છે એક અપેક્ષા એ સમજો એક અપેક્ષા એ અરિહંત ભગવાન સંસારી છે એટલે સંસારી જીવો ને નિયમ થી ઔદયિક ભાવ ગુણસ્થાન જલ્દી ગુણસ્થાન એક થી ચૌદ વેરી ગુડ ચલો એક થી ચૌદ ગુણસ્થાન સંસારી જીવો ના છે જેમાં એ જીવો ને ઔદયિક ભાવ જોવામાં આવે છે અને પારિણામિક ભાવ વગર કોઈ થઈ ગયા પાંચ વાક્ય પાંચ ભાવ ના નામ થયા પાંચ ભાવ ના 53 ભેદ થયા આ પાંચ વાક્ય થયા અને ભાવ શબ્દ નો પ્રયોગ ક્યાં ક્યાં કર્યો છે એની વાત કરી અને અહીંયા એ ભાવ શબ્દ નો પ્રયોગ અસાધારણ જીવ ના અસાધારણ ભાવ છે એમાં એની વાત કરી અને ચાર ભાવ પર્યાય ના છે અને એક ભાવ દ્રવ્ય સ્વભાવ છે મિનિમમ બે ભાવ જીવ ને હોય એવો જીવ સિદ્ધ પરમાત્મા છે જેને પારિણામિક ભાવ અને સ્થાયી ભાવ છે અરિયન ભગવાન ને પારિણામિક ભાવ સ્થાયી ભાવ અને ઔદયિક ભાવ છે આવી ગયું સમજમાં, આટલું એકદમ ક્લિયર, આટલો વિષય આપણો થયો. એના પછી આપણે વિષય લીધો તો શું વિષય લીધો તો કે પાંચ લબ્ધિની વાત કરી. હું એના વિસ્તારમાં નથી જતી, પરંતુ બે ત્રણ લેક્ચરમાં આપણે પાંચ લબ્ધિ સંબંધી વિસ્તારથી ચર્ચા કરી. હવે એ પાંચ લબ્ધિની ચર્ચા કર્યા બાદ આપણે વિષય એવી રીતના આગળ વધારી લો કે પાંચ લબ્ધિ પૂર્વક, કઈ છે પાંચ લબ્ધિના નામ યાદ છે? બોલો, કાયોક્ષમિક લબ્ધિ. બોલો જલ્દી, બધાએ બોલવાનું કે આ પાંચ લબ્ધિ તો આપણે શીખી છે. કાયોક્ષમિક લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, ક્રમ બરાબર, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ. બરાબર, આ પાંચ લબ્ધિ પૂર્વક જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. બરાબર, હવે આપણે બહુ જનરલ કથન આજ સુધી સાંભળ્યું છે કે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, મિથ્યા દર્શનનો અભાવ થયો. હવે એની થોડી વ્યવસ્થા સમજીએ. એ વ્યવસ્થા શું છે સમજીએ. જો હવે આપણે શરૂ કરીએ છીએ વિષય, પાંચ લબ્ધિ પૂર્વક જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આમાં નિયમ જો, અના સાંભળજો ધ્યાનથી. હા, અનાદિકાલી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, ધીરે ધીરે બોલું છું, સાંભળજો, ઉપયોગ અહીંયા રાખજો, ક્યાંય જગ્યાએ જોતા નહીં. બરાબર, સાંભળજો, બધે આવશે, બેસી જશે, તેથી થઈ જશે. ઉપયોગની એકાગ્રતા રાખજો તો આખું લેક્ચર એકદમ સમજાશે. મને જોઈએ છે કે આજે આખો ઔક્ષમિક ભાવ આપણા જ્ઞાનમાં એકદમ ક્લિયર થઈ જવો છે, એના ભેદ પ્રભેદ સાથે. ઓકે, ચલો જો, અનાદિકાલી મિથ્યા દ્રષ્ટિ જીવ, જે જીવને આજ સુધી કોઈ પણ વાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, એકદમ બેસિકથી ચાલુ કરું છું. ઓકે, જે જીવને આજ સુધી એકે વાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, એવો અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવ. બરાબર, એને શું કહેવાય? અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવ, જેને સમ્યકની પ્રાપ્તિ નથી થઈ, એવા જીવને જ્યારે પણ પહેલી વાર, સાંભળજો, પહેલી વાર જયારે પણ પહેલી વાર એના જીવનમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, ત્યારે એ જીવને ઔક્ષમિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. હવે આની પહેલા એક વાર સાંભળી લો, સમ્યક દર્શનના ત્રણ પ્રકાર છે. આપણે જનરલ કથન સાંભળ્યું છે કે જીવને સમ્યક દર્શન થયું, સમ્યક્ત્વ થયું, સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, પરંતુ કરણાનિયોગની અપેક્ષાએ જોવો તો આ વિષય બહુ વિસ્તારવાળો છે. દ્રવ્યાનિયોગની અપેક્ષાએ જોવો તો આ વિષય બહુ સીમિત છે. જેવી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, નિત્યાત્વનો અભાવ થયો, બહુ સમુદ્ર સીમિત થઈ ગયો, મોક્ષ માર્ગનો પથિક થઈ ગયો, સાધક દશા ચાલુ થઈ ગઈ, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ ગઈ, આ દ્રવ્યાનિયોગની વાત છે. અરે, દ્રવ્યાનિયોગ કેસે જાવ, એનો મોક્ષ થઈ ગયો. કોઈને 100 રૂપિયા આપવાના હોય અને 99 રૂપિયા આપી દીધા હોય અને 1 રૂપિયો બાકી હોય, બોલો કેટલું બાકી છે? અરે બોલો, અરે શું બાકી છે? બાકી છે ને 1 રૂપિયો. કરણાનિયોગ કે છે 1 રૂપિયો બાકી છે, અને દ્રવ્યાનિયોગ કે છે ચલ થઈ ગયું, થઈ ગયું, હવે ચિંતા નહીં કર, થઈ ગયો. 1 રૂપિયો એની કોઈ ગણતરી નથી. દ્રવ્યાનિયોગ કે છે કે આત્મામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા બાદ વિપરીતતાનો અભાવ થઈ ગયો અને અનંતાનુબંધી કેટલાયનો અભાવ થઈ ગયો, એના પછી હવે જે અસ્થિરતાનો ચારિત્રનો રાગ બાકી છે એને અમે ગણતા નથી, થઈ ગયેલો મોક્ષ, એનો દ્રવ્ય મોક્ષ થઈ ગયો, એમ દ્રવ્યાનિયોગ કે. પણ કરણાનિયોગ કે છે ના ભાઈ, એમ નથી. તો શું છે એની વ્યવસ્થા આપણે સમજીએ. વિષય થોડો કઠિન છે મને ખબર છે, પરંતુ એકવાર મારે આ વિષય લેવો તો એટલે હું લઉં છું, આ મારો વિકલ્પ શાંત કરું છું. સાંભળો, ધ્યાનથી સંભળાશે, સમજાશે, જરૂર સમજાશે. હવે જો, શું વાત કરી કે અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિને પ્રથમ વાર સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તો કયું સમ્યક્ત્વ થાય? બોલો જોરથી બોલો. તો સમ્યક્ત્વના કેટલા પ્રકાર કરણાનિયોગની અપેક્ષાએ છે? ત્રણ. કયા કયા ત્રણ પ્રકાર? સમ્યક દર્શનમાં ઔક્ષમિક સમ્યક દર્શન, સાયોક્ષમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. ઘણા જીવોને આમાં ઘણા બધા પ્રશ્ન છે. સમ્યક્ત થયા પછી પાછું પડી જાય, પાછું એ મિથ્યાત્વમાં આવી જાય, પાછો સમ્યક્તિ થાય, સમ્યક્ત થયા પછી મિથ્યાત્વમાં કેવી રીતના આવે, એકવાર આત્માનો અનુભવ થયા પછી પાછો એ દુઃખમાં કેમ આવે, એ મોહમાં કેમ આવે, આ બધી ચર્ચા આમાં. આટલું સમજાયું બધા? ત્રણ પ્રકારના સમ્યક્ત્વ કયા કયા? બોલો પાછળથી અવાજ આવો જોઈએ. કયા કયા? ઔક્ષમિક સમ્યક દર્શન, સાયોક્ષમિક સમ્યક દર્શન અને સાયિક સમ્યક દર્શન. બરાબર છે? આટલું સમજાય છે, ખ્યાલ આવે છે? હવે શું કીધું આપણે કે અનાદિકાલી નિત્યાદિ જીવને જયારે પણ સમ્યકની પ્રાપ્તિ થશે તો પાંચ લબ્ધિ પૂર્વક, જેની આપણે ચર્ચા કરી, પાંચ લબ્ધિ પૂર્વક જીવને પ્રથમવાર અનાદિકાલી નિત્યાદિ જીવને પ્રથમવાર પાંચ લબ્ધિ પૂર્વક જયારે સમ્યક દર્શન થશે ત્યારે એ સમ્યક દર્શન કયું થશે? તો કે એ ઔપચારિક સમ્યક દર્શન. કયું સમ્યક થશે? ઔપચારિક સમ્યક દર્શન. એકદમ ક્લિયર રાખજો કે હવે સમજો કે જીવને ઔપચારિક સમ્યક થયું. હવે એ ઔપચારિક સમ્યકની શું પરિભાષા છે? પહેલા સમજો, ઔપચારિક સમ્યકત્વ એ ઔપચારિક ભાવનો એક ભેદ છે. ઔપચારિક ભાવ એટલે બ્રોડ વર્ડ. ઔપચારિક ભાવ, ઔપચારિક ભાવ આપણે પાંચ ભાવ શીખ્યા ને, એમાં ઔપચારિક ભાવ સમજાય છે. એ ઔપચારિક ભાવને તમે કેટલા ભેદ કીધા? બે કીધા હતા ને, ભૂલી ગયા? અરે યાદ છે કે નહીં? ઔપચારિક ભાવના બોલો, ત્રણ વાર બોલો. ઔપચારિક ભાવના, ઔપચારિક ભાવના, ભાવના, ઔપચારિક ભાવના. કયા કયા બે ભેદ છે? ઔપચારિક સમ્યક દર્શન અને ઔપચારિક ચારિત્ર. ઔપચારિક સમ્યકત્વ અને ઔપચારિક ચારિત્ર. સમજાયું? આટલું સમજાયું? ઔપચારિક સમ્યકત્વ અને ઔપચારિક ચારિત્ર એ ઔપચારિક ભાવના બે ભેદ. આટલું સમજાઈ ગયું બરાબર? હવે જો શું થાય છે, એ ખાલી એક અર્જુન ભેદ પ્રભેદ કર્યો પછી વાત ચાલુ કરીએ. હવે જે ઔપચારિક સમ્યક્ત્વ છે ને, જે પહેલો ભેદ, ઔપચારિક ભાવનો પહેલો ભેદ, એ ઔપચારિક, હા બહુ એ ઔપચારિક સમ્યકત્વના પણ બે ભેદ છે. ભેદ પ્રભેદ છે પરંતુ સમજીએ આપણે. કયા કયા બે ભેદ છે? પ્રથમ ઓપ્શન સમ્યકત્વ અને દ્વિતીય ઓપ્શન સમ્યક. ચલો આટલું સમજાયું, ખ્યાલ આવે છે? અગેન ઔપચારિક ભાવના બોલો, થાકી ગયા છો? બોલો જલ્દી. ઔપચારિક ભાવના, ઔપચારિક સમ્યકત્વ, ઔપચારિક કાર્ય. હું રિપીટ એટલે કરાવું છું કારણ કે તમને હમણાં અહીંયા જ યાદ રહી જાય, કારણ કે ઘણા બધા ભેદ પ્રભેદ આવશે, કન્ફ્યુઝન થઈ જશે, એટલે રિપીટ કરો. ઔપચારિક ભાવના કયા કયા? ઔપચારિક સમ્યકત્વ, ઔપચારિક ચાર. ઔપચારિક સમ્યકત્વના કેટલા ભેદ? બે. કયા કયા બે ભેદ? પ્રથમોપ્શન સમ્યકત્વ અને દ્વિતીય ઓપ્શન સમ્યક. આટલું સમજાયું? પ્રથમોપ્શન સમ્યકત્વ અને દ્વિતીય ઓપ્શન સમ્યકત્વ એ ઔપચારિક સમ્યકત્વના બે ભેદ બરાબર. હવે આપણે જે ચર્ચા હમણાં કરી રહ્યા છે એ ચર્ચા આપણે કરી રહ્યા છે પ્રથમોપ્શન સમ્યકત્વ. ધ્યાનથી સાંભળજો, હવે આપણે એની ચર્ચા લઈએ. જો બહુ સરળ સરળ શબ્દમાં આપણે એની ચર્ચા કરીએ. ગયા વખતે આપણે થોડીક એને કર્ણાનિયોગથી જોયું હતું, પરંતુ કદાચ એ કઠિન પડે તો આપણે એકદમ સરળ ભાષામાં એની ચર્ચા કરીએ. તો સાંભળો, ઔપચારિક સમ્યકત્વ આ એક પર્યાય છે. કયા ગુણનું? સમ્યકત્વ, સમ્યકત્વ, સમ્યક દર્શન. તો એ સમ્યક દર્શન એ કયા ગુણની પર્યાય છે? કયા ગુણની પર્યાય છે? તો કે શ્રદ્ધા ગુણની પર્યાય. હવે સાંભળો, ઔપચારિક સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. તો એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે કે અશુદ્ધ પર્યાય છે? બહુ સરસ. કેમ? કારણ કે સમ્યક દર્શન છે ભાઈ. સમજાયું? આટલું સમજાયું? ઔપચારિક સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. જો સામે હવે અહીંયા શું કે છે કે પાંચ લબ્ધિ પૂર્વક, સાંભળજો, અનાદિકાલથી આત્મામાં જે અનંત ગુણો છે એ અનંત ગુણોમાંથી આ ઔપચારિક ભાવમાં આપણે ખાલી બે ગુણની ચર્ચા કરવાની છે. ધ્યાનથી સાંભળજો, ઔપચારિક ભાવમાં વી આર ઓનલી કવરિંગ ટુ ગુણ, કારણ કે આ બે ગુણ સંબંધી ઔપચારિક ભાવ થાય. કયા બે ગુણ આત્માના અનંત ગુણમાંથી કયા બે ગુણ? તો કે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ. એકદમ બેસિક થી કહું છું, આત્મ દ્રવ્ય એમાં રહેલા અનંત ગુણો, અનંત ગુણો માંથી બે ગુણની ચર્ચા, બે ગુણની ચર્ચા ઔપચારિક ભાવમાં કરવાની છે. સમજાય છે? ખ્યાલ આવે છે? બે ગુણ કયા? બે ગુણ તો કે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર. બરાબર, કારણ કે નિયમ લખી લો કે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ માં ઔપશમિક ભાવ થાય, બીજા કોઈમાં ઔપશમિક ભાવ ન થાય. જ્ઞાન નો ઉપશમ ન હોય, વીર્ય નો ઉપશમ ન હોય, બીજા કોઈ ગુણમાં ઔપશમિક ભાવ નહીં થાય, ખાલી શ્રદ્ધા અને ચારિત્ર માં ઔપશમિક ભાવ થાય. હવે શું છે એનું સ્વરૂપ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જો સાંભળો. હવે આપણે હમણાં ઔપશમિક ચારિત્ર ને બાજુમાં રાખીએ છીએ, ઓકે, અને દ્વિતીય ઓપ્શન સમ્યક્ત્વ ને બાજુમાં રાખીએ છીએ. આપણે ત્રણ વાત કહી, ઔપશમિક ભાવ, એના બે ભેદ, ઔપશમિક સમ્યક્ત્વ, ઔપશમિક ચારિત્ર. ચારિત્ર ને હમણાં બાજુમાં રાખો, અને ઔપશમિક સમ્યક્ત્વ ના બે ભેદ કહેલા ને, પ્રથમ ઓપ્શન અને તો દ્વિતીય ઓપ્શન ને પણ બાજુમાં રાખો. સમજાયું? દ્વિતીય ઓપ્શન સમ્યક્ત્વ ને બાજુમાં રાખો, એની પણ ચર્ચા આજે જ કરશું, અને ઔપશમિક ચારિત્ર ની ચર્ચા પણ આજે જ કરશું, પણ એને હમણાં બાજુમાં રાખો. પહેલા પ્રથમોક્ષમ સમ્યક્ત્વ ની આપણે ચર્ચા કરીએ. સમજાય છે? થોડુંક જોશથી હા બોલશો તો ગમશે, ખ્યાલ આવે છે? આપણે ત્રણ વાત કહી, પ્રથમોક્ષમ સમ્યક્ત્વ, બોલો મારી સાથે, પ્રથમોક્ષમ સમ્યક્ત્વ, દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર. તો ચારિત્ર ની ચર્ચા અને દ્વિતીયોક્ષમ ની ચર્ચા પછી કરી. હમણાં આપણે ચર્ચા કોની કરીએ છીએ? પ્રથમોક્ષમ સમ્યક્ત્વ, બરાબર. આની પહેલા આપણે શું પોઈન્ટ લીધો? આત્મદ્રવ્ય, એમાં કેટલા ગુણ, એમાં આપણે કેટલા ગુણ ને કવર કરશું? ઔપશમિક ભાવમાં કયા બે ગુણ? શ્રદ્ધા ગુણ. આવી તો એકદમ બેસિક થી સમજો ને તો ક્યારે નહીં ભૂલો, બરાબર. શ્રદ્ધા અને ચારિત્ર ને આપણે કવર કરશું, શ્રદ્ધા ગુણ ના પરિણામ ની ચર્ચા કરશું અને ચારિત્ર ગુણ માં થતા પરિણામ ની ચર્ચા કરશું, જેને નામ આપીએ છીએ ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક, બરાબર. ભૂલતા નહીં, ઔપશમિક ભાવ વગર ધર્મની શરૂઆત થતી નથી. ધર્મની શરૂઆત એટલે આ ધર્મની શરૂઆત ની વાત છે, આ પ્રથમોક્ષમ સમ્યક્ત્વ ની વાત છે, આ મિથ્યાત્વના અભાવની વાત છે. આ મિથ્યાત્વનો અભાવ કેવી રીતના થાય છે અને પ્રથમોક્ષમ સમ્યક્ત્વ કેવી રીતના પ્રગટ થાય છે, આખી એની ચર્ચા છે. પરંતુ એ ભાવમાં શું થાય છે, એની સામેનો પ્રતિપક્ષી કર્મ છે એમાં શું થાય છે, એમાં કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એની આપણે આખી ચર્ચા કરવાની છે. સમજાય છે? ખ્યાલ આવે છે? આગળ વધીએ. હવે અહીંયા આપણે વાત કરી આત્મા અનંત ગુણ, એમાં બે ગુણ, શ્રદ્ધા અને ચારિત્ર. હવે આપણે કર્મ નું થોડું કહી લઈએ પછી ચાલુ કરીએ. કર્મ જે આઠ કર્મ છે, એ આઠ કર્મ માંથી કયા કર્મ નો સંબંધ આ ઔપશમિક ભાવ સાથે છે? વેરી ગુડ, બહુ સર, વેરી ગુડ. મૌન્ય કર્મ, એટલે કર્મ ના પેજ પર મૌન્ય કર્મ લખજો અને અહીંયા જીવ નો ઔપશમિક ભાવ લખજો, બરાબર છે? કર્મ માં શું લખશો? કયો કર્મ? મારી સામે જોવો. કયો કર્મ? કયો કર્મ? કર્મ કેટલા છે? ચાર. ચાર મૌન્ય કર્મ ઘાતી છે કે અઘાતી? ઘાતી. કેટલા નંબર નો છે? પહેલો કયો? જ્ઞાનાવર્ય, દર્શનાવર્ય, મૌન્ય, અંતરાય, વેદની, આયુ, નામ, ગોત્ર. તો આપણે વાત કરવી છે મૌન્ય કર્મ. આવી રીતના કરશું તો સમજાશે ને, તો શું બોલો છો તમે? ચલો આગળ, ઓકે. તો આપણે કર્મ ના પેજ પર કોનું ચાર્ટ બનાવશો? આમાં લખતી નથી હું હમણાં, હવે હું બોલું છું, તમને બધાને સમજાશે. જો મૌન્ય કર્મ, મૌન્ય કર્મ ના મૌન્ય કર્મ નો ચલો ચલો જલ્દી જલ્દી, દર્શન મૌન્ય અને બહુ સરસ, દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય, એ મૌન્ય ના બે ભેદ. આત્મસિદ્ધિમાં બધી ગાથાઓ છે, આત્મ અને કર્મ આઠ પ્રકારના, એમાં મુખ્ય મૌન્ય, એમાં મુખ્ય દર્શન, આખું છે વાંચ્યું. તો એ દર્શન મૌન્ય અને કાર્યક્રમ, એને આપણે એક બાજુ રાખી, બરાબર છે. હવે આપણે વાત કરીએ પાર્થ લબ્ધી પૂર્વ. આટલું હવે આખું બે સમજાઈ ગયું, બરાબર. પાર્થ લબ્ધી પૂર્વક જે જીવ આત્મ સન્મુખ પુરુષાર્થ વડે, આત્મસન્મુખ પુરુષાર્થ દ્વારા જયારે જીવ અંદરમાં પોતાના સ્વભાવના નિર્ણયની ભૂમિકામાં આગળ વધતો વધતો એની વિશુદ્ધતા, અંતર્મુખતા વધતી જાય છે, સમજાય છે, ત્યારે પ્રાયોગ લબ્ધિનો અંતિમ સમય અને કરણ લબ્ધિમાં પહોંચતા અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામમાંથી પસાર થતા વિશુદ્ધતા અનંત ગુણી, અનંત ગુણી વધતા 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 જ્યારે અધોકરણ અપૂર્વ કરણ અનિયમિતીકરણ નો જ્યારે અંતિમ સમય સમજાય છે, ખુલ્લું સસ્પેન્સ, બોલો બોલો જલ્દી, અનિવૃત્તિકરણ નો અંતિમ સમય અને એ અંતિમ સમય નો વ્યય સમજાય છે, અને જીવની શ્રદ્ધા ગુણની પર્યાયમાં પ્રથમવાર મિથ્યાત્વનો અભાવ, મિથ્યાત્વનો વ્યય અને એ જ સમય પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ પ્રથમવાર જીવને આવે છે, એને કહેવાય પ્રથમોક્ષમ સમ્યક્ત્વ. પ્રથમ ઉપક્ષમ સમ્યક્ત્વ, અને સાંભળજો, પ્રથમોક્ષમ ઔક્ષમિક ભાવ, ઔક્ષમિક ભાવમાં ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થયું, પણ કયું? ઔક્ષમિક. ઔક્ષમિક એટલે એનો અર્થ એ થયો કે જે મિથ્યાત્વરૂપી ભાવ મન હતો, મોહ હતો, જે મોહ ભાવ હતો, એનો શું થયો? ઉપક્ષમ થયો. કારણ કે સમ્યક્ત્વ કયું પ્રગટ થયું? સાંભળજો, સમજાય છે ને? સમ્યક્ત્વનું નામ શું છે? સમ્યક્ત્વનું નામ ઔક્ષમિક સમ્યક્ત્વ. એને આપણે કીધું પ્રથમોક્ષમ, એટલે પ્રથમવાર. પ્રથમવાર એનો અર્થ એમ નથી પ્રથમવાર, બરાબર, એનો અર્થ કરું છું આગળ, પરંતુ નામ છે આખું પ્રથમોક્ષમ. પ્રથમ ઉપક્ષમ સમ્યક દર્શન, ઔક્ષમિક સમ્યક દર્શન. ઔક્ષમિક થયું છે ભાઈ, અજીમ પ્રથમવાર ઔક્ષમિક થયું છે. ઔક્ષમિક જ થાય એનો અર્થ, એનો અર્થ કરણ લબ્ધિ ની વાત થઈ ગઈ ને, પાક લબ્ધિમાં પ્રાયોગ લબ્ધિ પછી. ચલો પાછું ફ્લેશ બેક જાઓ, રિવાઇન્ડ કરો, જલ્દી જલ્દી કરો. કરણ લબ્ધિ, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, અને જો કરણ લબ્ધિ માંથી તો પસાર થયો ને, આપણે કીધું ને અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અહીં આખી ચર્ચા કરી છે આપણે, અધકરણમાં શું થાય, અપૂર્વકરણમાં શું થાય, અનિવૃત્તિકરણમાં શું થાય. ભલે એક શબ્દ યાદ નહીં, કાંડક ઘાત યાદ છે, કઈ યાદ છે? ચલો ક્યારેક લેશું રિવિઝનમાં પાછું, આની તો ક્વિઝ રમાડવાની છું, પોઈન્ટ સમજાય છે? ચલો આગળ, તો શું કીધું? જો મોબાઈલ બધાના બંધ કરી દેજો ભાઈ, મોબાઈલ બધાના સાયલેન્ટ કરી દેજો. જો સાંભળો, જો આ એક વિકલ્પ પણ છે ને, અનંત વાર આવી રીતના થયું, હજી પાછો આવી પ્રાયોગલબ્ધિથી પાછો આવી. ચલો 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 જલ્દી, તો કરણ લબ્ધિમાંથી પસાર થતા અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ નો અંતિમ સમય અને એનો વ્યય અને અને આત્માના અનંત ગુણોમાંથી કયા ગુણમાં નિર્મળતા પ્રગટ થઈ? હમણાં આના સંદર્ભમાં કે શ્રદ્ધા ગુણની નિર્મળ શુદ્ધ સમ્યક્ત્વ દશા પ્રગટ થઈ, પરંતુ સમ્યક્ત્વ કયું? ઔક્ષમિક. અને એ ઔક્ષમિક સમ્યક્ત્વના કારણે મિથ્યાત્વનું શું થયું? આપણે બહુ જનરલ ભાષા નથી કે મિથ્યાત્વનો વ્યય થઈ ગયો, વ્યય થઈ ગયો, વ્યય થઈ ગયો, પરંતુ વ્યય નથી થયો, વ્યય નથી થયો, એનો ક્ષય નથી થયો. એ ભાવમલ, એ મિથ્યાત્વ મલ, એ શું થયું? એ મિથ્યાત્વ મલ નીચે દબાઈ, શું કહેવાનું એને? ભાવમલ, મોરૂપી ભાવમલ, શ્રદ્ધાનો જે ભાવમલ, અનાદિકાળથી જે ભાવમલ, મોરૂપી ભાવ હતો, એ ભાવ નીચે દબાઈ, સમજાય છે? એ નીચે દબાઈ ગયો અને અને આત્માની પર્યાયમાં નીચે, એટલે સમજાય છે, નીચે એટલે અંદર કઈ, નીચે ઉપર નથી, પરંતુ એ એ ભાવમલની ઉત્પત્તિ ન થઈ, એના બદલે કયો ભાવ પ્રગટ થયો? ઔક્ષમિક સમ્યક્ત્વનો ભાવ, સમજાય છે? ઔક્ષમિક સમ્યક્ત્વ. હવે હવે શું થયું અહીંયા? જો સાંભળો, કે જો આખું આખું એકવાર બોલું છું, ઓકે, તમે ધ્યાનથી સાંભળજો, એક એક પોઈન્ટ પકડજો. જીવની દ્રષ્ટિ તો સ્વીકારી ધ્રુવ ભગવાન આત્મા ઉપર છે, સમજો, હા, જીવનું લક્ષ તો સ્વીકારી ધ્રુવ ભગવાન આત્મા, સમજાય છે? સ્વીકારી ધ્રુવ. હવે આમાં એવું છે કે સાકર ગળી, અરે દૂધ ગળ્યું કરવું હોય, દૂધને, સાંભળો સાંભળો, દૂધને ગળ્યું કરવું છે, બરાબર. હવે આ દૂધ ગળ્યું ક્યારે થશે, દૂધ ગળ્યું ક્યારે થશે, કેમ નથી થતું, કેમ નથી થતું, ક્યારે થશે, ક્યારે થશે, એનાથી થઈ જશે? દૂધ ગળ્યું તો કરવું છે, મારી ભાવના છે કે દૂધ ગળ્યું કરવું છે, થશે નથી. બોલો, અરે તું ભાવના ને વિકલ્પ કરવાથી કાર્ય થશે કે એનું જે કારણ છે, શું છે કારણ? જલ્દી, અરે એક ચમચી સાકર ન અને હલાવ અને દૂધ ગળ્યું ન થાય તેમ બને. એવી રીતના સમ્યક્ત્વ ની ભાવના તો છે, ભાવના તો છે, પરંતુ એનું કારણ શું? કારણ શું કે અંદરમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ્ય કર, એનું અહમ કર. અને અહીંયા હવે અહમ કરતા બધાથી વિકલ્પ તોડી છોડી છૂટી ગોળ કરી મુખ્ય અંદરમાં ગાયબ ભાવ થયો ત્યારે એની પર્યાયમાં શું થયું? કર્મમાં શું થયું? શું અવસ્થા, શું વ્યવસ્થા સ્વયમે બની એની ચર્ચા કરીએ. પોઈન્ટ સમજાય છે? આપણે મૂળ વિષયથી અટવાનું નથી કે ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ વગર આ કાર્યક્રમ નહીં થાય. ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ વગર આ ભાવ મન નો ઉપશમ અને ઔપશમિક સમ્યક્ત્વ ની પ્રાપ્તિ અને કર્મમાં પણ હમણાં જે લઈએ છીએ આપણે એ નહીં થાય. અંદરમાં ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ પ્રથમમાં પ્રથમ જીવનું કર્તવ્ય છે. આવ્યું સમજમાં? તો ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ અને દ્રષ્ટિ કરતા પ્રથમવાર અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ જીવને પાંચ લબ્ધિના પ્રણામમાંથી પસાર થતા શ્રદ્ધાનો જે ભાવમલ છે એ ભાવમલ ઉપશમિત થઈ જાય. કેટલો ટાઈમ ઉપશમિત રહે છે? ચલો આગળ વધારું છું વિષય ને. કેટલો ટાઈમ ઉપશમિત રહે છે? એ જે ભાવમલ ઉપશમિત થયો, એ જે ઔપશમિક સમ્યક્ત્વની ધારા, અરે ઇમેજિન કરો, એ કલ્પના કરો, એ ભાડા કેવી હશે? પ્રથમવાર અતિન્દ્રિય આનંદ નો સ્વાદ લે, સમજાય છે? શ્રદ્ધાનો ભાવ મન પણ ઉપશમિત થયો. આગળ અને ચારિત્ર, આપણે બે ગુણ લીધા હતા ને, બે ગુણ, ચારિત્ર નો ભાવ મન પણ ઉપશમિત થયો. ચારિત્ર નો ભાવ મન શું હતો? શું હતો ચારિત્ર નો ભાવ મન? બોલો એક વર્ડ જલ્દી, મને જલ્દી. ચારિત્ર નો ભાવમલ શું હતો જે ઉપશમિત થયો ઔપશમિક સમ્યક્ત્વના કારણમાં? ચારિત્ર નો ભાવમલ. બહુ સરસ, અનંતાનુબંધી કસાય. મને ખબર છે કોને આન્સર આપ્યો, સમજાય છે? અનંતાનુબંધી કસાય, અનંતાનુબંધી કસાય નો ઉપશમ થયો એનો ભાવ. ચારિત્ર નો ભાવમલ પણ દબાયો. એમ વિચારો ને, એક કચરો હોય ગ્લાસમાં અને નીચે શાંત થઈ ગયું અને ઉપરનું પાણી કેવું થઈ ગયું? સમજાય છે? આઈ હોપ આઈ એમ ક્લિયર. પ્લીઝ કન્ફ્યુઝ નહીં થતા, હાર નહીં માનતા અને છોડી નહીં દેતા સમજવા. સમજાય છે? એટલું શ્રદ્ધાનો ભાવમલ ઉપશમિત થયો, ચારિત્રનો ભાવમલ ઉપશમિત થયો. બોલવાની ચૂક છે બધાને? શ્રદ્ધાનો ભાવમલ, ચારિત્રનો ભાવમલ. શ્રદ્ધાનો ભાવમલ શું હતો? મિથ્યાત્વ. શ્રદ્ધાનો ભાવમલ શું હતો? અનાધિકારથી. સમજાય છે? અને ચારિત્ર નો ભાવમલ શું હતો? અનંતાનુબંધી કસાય. તો આમ ભાવમલ ઉપશમિત થયો અને પર્યાયમાં ઔપશમિક સમ્યક્ત્વ અને એની સાથે અનંતાનુબંધી કસાયના અભાવ પૂર્વકની એક કસાય ચોપડીના અભાવ પૂર્વકની વિતરાગતા પ્રગટ છે. કોઈ સમજાય છે? ચારિત્રમાં વિતરાગતાનો અંશ પ્રગટ થયો અને શ્રદ્ધામાં સમ્યક્ત્વનો ભાવ પ્રગટ થયો. હવે મારો નેક્સ્ટ પ્રશ્ન એ છે કે આ જે સમ્યક્ત્વનો ભાવ પ્રગટ થયો અને આજે વિતરાગતાનો અંશ પ્રગટ થયો અને આજે ભાવમનનો ઉપશમ થયો, હજી નહીં લઈને કર્મમાં શું થયું? જલ્દી જલ્દી કર્મમાં. તો કે દર્શન મોનીય આપણે લીધું ને, મોનીય સાથે આનો સંબંધ છે. તો દર્શન મોનીય કર્મ નો ઉપશમ થયો અને ઉપશમ એટલે એનો અનુદય, ઉપશમ કહો કે અનુદય, અનુદય વર્ડ પણ કહી શકો. ઉપશમ થયો અને અનંતાનુબંધી નો પણ અનુદય થયો, એનો પણ અનુદય. અનંતાનુબંધી ચોકડી પર ઉદયમાં નહીં આવે અને દર્શન મોનીય નો ઉદય પણ નહીં આવે. ક્યાં સુધી, ક્યારે, કોને, કે જ્યાં સુધી એ ઔપશમિક સમ્યક્ત્વ નો કાળ. આઈ હોપ આઈ એમ ક્લિયર. બોલો હવે પ્રશ્ન જલ્દી, કે આ ઔપશમિક સમ્યક્ત્વ નો કાળ, એ સમ્યક્ત્વની ધારા, ઔપશમિક પ્રથમ ઔપશમ સમ્યક્ત્વની ધારા કેટલો સમય બની રહેશે? કેટલો કાળ રહેશે ઔપશમિક સમ્યક્ત્વ, એનો કાળ કેટલો છે? એ ઔપશમિક સમ્યક્ત્વ નો કાળ કેટલો છે? બહુ છે. એનો કાળ છે માત્ર, એનો કાળ છે માત્ર એક અંતર્ગુણ ઔપશમિક. આ નિયમ છે બધા, આ સિદ્ધાંતો છે, બે ચાર વાર સાંભળશો તો યાદ રહી જશે, સમજાશે પણ લોજિક થી વાત છે. ઓપ્શન બોલો, ઔપશમિક સમ્યક્ત્વ નો કાળ કેટલો? એક અંતર મુહૂર્ત. માત્ર એક અંતર મુહૂર્ત સુધીના ઔપશમિક સમ્યક્ત્વ રહે. હવે પ્રશ્ન, પછી શું થશે? પછી શું થશે કે ઔપશમિક સમ્યક્ત્વ એક અંતર્મુહૂર્ત રહે છે એના પછી શું થશે તો કે છે કે યા તો સમજાય છે ભાવમાં દબાયો છે એટલું સાંભળજો હવે આ પ્રશ્નનો ઉત્તર મળ્યો ને કે કોઈ ચીજ સમ્યક્ત્વમાંથી નિત્યાત્વમાં જઈ શકે સમ્યક દર્શન પ્રગટ કર્યા બાદ નિત્યાત્વમાં જઈ શકે કયો જી ઔપશમિક સમ્યક્ત્વ વાળો જઈ શકે સાયો સાંભળજો સાંભળજો ધ્યાનથી સાયોક્ષણિક સમ્યક્ત્વ વાળો જઈ શકે તેમાં નિત્યાત્વમાં પણ સાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરેલો જીવ ક્યારે પણ નિત્યાત્વમાં નહીં જાય નહીં જાય નહીં જાય એની પણ ચર્ચા આપણે આગળ કરી કોઈ સમજાયો આ કોઈ સમજાયો તો હવે મારો પ્રશ્ન શું હતો કે ઔપશમિક સમ્યક્ત્વનો કાર અંતર મુહૂર્તનો પૂરો થયા બાદ એ જીવના સત્તાગુણમાં શું થશે એ પછી કયો ભાવ આવશે કયું પ્રલમન થશે પોઈન્ટ સમજાય છે પ્રશ્ન સમજાયો તો બહુ ઈઝી છે યા તો એ ઔપશમિક સમ્યક્ત્વનો કાર પૂરો થયા બાદ યા તો એ જીવ બહુ સિમ્પલ રાખી આપણે કન્ફ્યુઝન નહીં કરતા યા તો એ જીવ નિત્યાત્વનો ઉદય આવતા એમાં જોડાવાથી પાછો નિત્યાત્વી થઈ શકે યા તો સિમ્પલ યા તો એનું ઔપશમિક સમ્યક્ત્વ જે થયું હતું જે અંતર્મુહૂર્ત ટક્યું એનો કાર અંતર્મુહૂર્ત નો છે મેક્સિમમ તો એ કાર પૂરો થતા એ ઔપશમિક સમ્યક્ત્વ માંથી એ જીવ સાયોક્ષમિક સમ્યક્ત્વ ની પ્રાપ્તિ કરી રહ્યો સમ્યક્ત્વી રહ્યો ચતુર્ગુણ સ્થાન વર્તી પરંતુ ઔપશમિક માંથી જસ્ટ એનું સમ્યક્ત્વ કન્વર્ટ થઈ ગયું એનું સમ્યક્ત્વ સાયોક્ષમિક સમ્યક્ત્વ માં બદલાઈ ગયું કોને નથી સમજાતું હાથ ઉપર કરજો ઓનેસ્ટલી સમજાય છે બધાને અરે વાહ બહુ સરસ ચલો સમજાયું તો એ ઔપશમિક માંથી સાયોક્ષમિક સમ્યક્ત્વ થઈ યા તો એનો પુરુષાર્થની નબળાઈ થઈ ગઈ તો એ સમ્યક્ત્વમાંથી નિત્યાત્વમાં જઈ જાય જ એવો નિયમ નથી જઈ શકે એનું સમ્યક્ત્વ નીચે પડી શકે અને એ નિત્યાત્વી થઈ શકે હવે સાંભળજો ડરતા નહીં તમે કીધું આવું કારણ નિત્યાત્વી થઈ ગયો અરે ભાઈ એક જ જીવને એક જ ભવમાં સમજાય છે એક ભવ ને એક જ દિવસમાં ચલો લો એક જ જીવને એક જ દિવસમાં એક જ ભવમાં એ જીવને કેટલી હજારો વાર સમ્યક્ત્વ અને હજારો વાર નિત્યાત્વ થઈ શકે પોઈન્ટ સમજાય છે ઉપમાં બી શું કહું છું હજારો વાર સમ્યક્ત્વ અને નિત્યાત્વ થઈ શકે આ આ પરિણામોની વ્યવસ્થા પણ એક નિયમ એ છે કે સાયિક સમ્યક્ત્વ વાળાને ક્યારે પણ નિત્યાત્વ નહીં થાય એ નિયમ લખી દો એ નિયમ છે એ સાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ચતુર્ગુણ શાંતિ નીચે નહીં પડે આ પરિણામોની વિચિત્રતા છે આ પરિણામ પણ ખરેખર ખરેખર આપણા અધીન નથી આ પરિણામોના કરતા પણ આપણે નથી ચલો આગળ હવે થઈ ગયું આ તો શું કીધું કે સાયોક્ષમિક સમ્યક્તિ થઈ ગઈ બરાબર છે હવે એમાંથી આગળ હવે સાંભળજો સાયોક્ષમિક માંથી આગળ જીવ સાયિક સમ્યક દ્રષ્ટિ થાય એટલે આ ક્રમ છે સમ્યક્ત્વને ધારણ કરવાનો ઔપશમિક માંથી સાયોક્ષમિક અને કાયોક્ષમિક માંથી સાયિક સમ્યક દ્રષ્ટિ થાય છે અને સાયિક સમ્યક દ્રષ્ટિ વાળો ક્યારે પણ ચતુર્ગુણ શાંતિ નીચે નહીં પડે હવે તમે કહેશો ઔપશમિક માં અને કાયોક્ષમિક માં અંતર શું છે પોઈન્ટ સમજાય છે મારો પ્રશ્ન સમજાયો બે બે સમ્યક ત્રણ લીધા ને ઔપશમિક કાયોક્ષમિક અને સાયિક હવે તમે પૂછી શકો કે ઔપશમિક સમ્યક્તોમાં અને ઔપશમિક માંથી એનો કાર પૂરો થતા સાયોક્ષમિક થઈ ગયું તો ઔપશમિક અને સાયોક્ષમિક માં અંતર શું છે બોલો કોઈને ખ્યાલ છે પહેલા પ્રશ્ન સમજાયો પ્રશ્ન સમજાય છે ઔપશમિક સાયોક્ષમિક અને સાયિક ત્રણેયની કમ્પેરિઝન કરો તો એ ત્રણેયમાં અંતર શું છે બોલો જલ્દી અંતર શું છે ચલો એક શોર્ટ માં આપણે લઈએ કે અંતર એ છે કે સાંભળજો એક જ લાઈન માં બોલું છું ઓકે ઔપશમિક સમ્યક્ત્વ સમજાય છે ને સમજાય છે ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં દર્શન મોહનીયની અને અનંતાનુવંદીની પ્રકૃતિઓનો બધી જ પ્રકૃતિઓનો ઉપશમ બધી જ પ્રકૃતિ નીચે ઉપશમિત હતી દબાયેલી હતી સમજાયું હતું તેમાં ઔપશમિક ભાવના કાળ ઔપશમિક સમ્યક્ત્વના કાળ દર્શન મોહની એની પ્રકૃતિ જેના લઈ લો એક પોઈન્ટ, લેવું તો પડે ને ભાઈ આમાં છે બધું. દર્શન મોહનિયાની જે પ્રકૃતિ આખી એક અકબંધ હતી, એક એ દર્શન મોહનિયા મોહનિય કર્મ જે હતો સમ્યક્ત્વનું નિમિત્ત પામીને, ઔપચારિક સમ્યક્ત્વના ભાવોનું નિમિત્ત પામીને એ જે દર્શન મોહનિય આખો હતો એના સમ્યક્ત્વના કારમાં જીવ નથી કરતો, જીવનું લક્ષ નથી, જીવને ખબર નથી, જીવ તો અંદરમાં પોતાના આત્મામાં મગ્ન, પરંતુ એ સમ્યક્ત્વના પરિણામનું નિમિત્ત પામીને એ જે અકબંધ દર્શન મોહનો આખો એક ભેદ હતો એના ત્રણ ટુકડા થઈ જાય છે. વિષય તો સમજાય છે ને, એના ત્રણ ટુકડા થઈ ગયા. ક્યારે થયા? જલ્દી જલ્દી ક્યારે થયા? ઔપચારિક સમ્યક્ત્વના કારણ, ઔપચારિક સમ્યક્ત્વના ભાવોનું નિમિત્ત પામીને એ જે દર્શન મોહનિય ઉપશમિત થયો હતો, અને ઉપશમિત થતા એ દબાવતા દબાતા એના નીચે ત્રણ ટુકડા થઈ જાય, ત્રણ ટુકડા થઈ જાય છે એના. એ ત્રણ ટુકડાનું નામ છે મિથ્યાત્વ પ્રકૃતિ, દર્શન મોહનના ત્રણ ટુકડા, મિથ્યાત્વ પ્રકૃતિ, મિશ્ર પ્રકૃતિ અને સમ્યક્ત્વ પ્રકૃતિ. આ ત્રણ ટુકડા થઈ જાય. કોણ કરે છે? કોણ છે એનો કરતા? કોણે કહ્યા એ ટુકડા? કે કોઈ એનો કરતા નથી, એ કર્મ સ્વયમેવ એ રૂપે પરણવે. સમજાયું? આટલું સમજાય છે? ખ્યાલ આવે છે? તેજલબેન ખ્યાલ આવે છે? તો આ પ્રકારે આપણે ચર્ચા કરી. હવે એ જે ત્રણ ટુકડા નીચે ઉપશમિત હતા, કયા કયા સમ્યક્ત્વના કાળમાં, ઔપચારિક સમ્યક્ત્વના કાળમાં એ ત્રણ ટુકડા નીચે ઉપશમિત હતા અને અનંતાનો બંદી, તો સાત પ્રકૃતિઓનો ઉપશમ હતો, સાત પ્રકૃતિ નીચે ઉપશમિત થઈ હતી દવાઈ. પોઈન્ટ સમજાયું? હવે એમાંથી શું થાય છે કે હવે જયારે જીવ ઔપચારિક માંથી સાયક્ષમિક સમ્યક્ત કરે તો એમાં શું થાય છે, ખાલી એક સમજી લો કે એમાં એ સાયોક્ષમિક સમ્યક્ત્વમાં અને ઔપચારિક સમ્યક્ત્વમાં ખાલી એટલો અંતર છે, એટલો અંતર છે કે ઔપચારિકમાં સાતે સાત પ્રકૃતિ નીચે ઉપશમિત છે અને સાયોક્ષમિક સમ્યક્ત્વમાં એક સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય છે. ગુરુજીના પ્રવચનમાં બે દિવસ પહેલા જાય છે સમ્યક્ત્વ પ્રકૃતિનો ઉદય આવી જાય છે, અને એ ઉદય આવતા એક થોડોક આપણે કહીએ ને ચલમલ અને અગાર દોષ ઉત્પન્ન થાય છે, એટલી મલિનતા એક સાયોક્ષમિક સમ્યક્ત્વમાં છે. એટલું યાદ રાખજો, પછી આગળ એની ચર્ચામાં આપણે લઈશ. આટલું સમજાયું? ચલો હું પૂછું છું, બોલો જલ્દી જલ્દી. ઔપચારિક સમ્યક્ત્વના ફાળમાં કેટલી પ્રકૃતિઓનો ઉપશમ? સાત. સાત કેવી રીતના? દર્શન મોહનિયાના કેટલા થયા? ત્રણ ટુકડા. ક્યારે થયા? ઔપચારિક સમ્યક્ત્વના કારમાં. ત્રણ ટુકડા કયા કયા થયા? મિથ્યાત્વ, મિશ્ર અને બહુ સરસ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ, અને ચાર અનંત. સાત પ્રકૃતિ શું હતી? કેટલા કાળ માટે? વેરી ગુડ, બહુ સરસ. કેટલા કાળ માટે? હવે પછી શું થશે? પછી યા તો એ સમ્યક્ત્વ, ઔપચારિક સમ્યક્ત્વ વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ, યા તો પછી એ જી પહેલામાં, બીજામાં યા તો ત્રીજા, એ ત્રણ ગુણસ્થાનમાંથી કોઈ પણ ગુણસ્થાનમાં જઈ શકે. આપણે ચર્ચા કરી હતી એ ત્રણમાંથી કોઈ પણ એક ગુણસ્થાનમાં જઈ શકે, યા તો એ ચોથામાં ને ચોથામાં રહે અને એનું સમ્યક્ત્વ ઔપચારિકમાંથી સાયોક્ષમિકમાં કન્વર્ટ થાય. સાયોક્ષમિક સમ્યક્ત્વના કાળમાં શું થાય છે? એનો કાળ લાંબો છે. ઔપચારિકનો કાળ, સાયોક્ષમિકનો કાળ લાંબો છે, અને એ કાળ લાંબો છે, પરંતુ એમાં કઈ પ્રકૃતિનો ઉદય છે? સમ્યક્ત્વ પ્રકૃતિનો, અને એના કારણે શું થાય છે? ચલ મલ અગાર દોષ. એક નિયમ સાંભળી લો કે આ દોષના કારણે, આ સમ્યક્ત્વમાં થોડોક દોષ, કેવળ જ્ઞાન ગમ્ય છે, એના અતિન્દ્રિય આનંદમાં કોઈ બાધા નથી, એની પ્રતીતિમાં કોઈ બાધા નથી, પરંતુ ખાલી એ દોષ હોવાના કારણે સાંભળજો, આ સાયોગ સમિત સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક્થી તો રહી શકે છે, સાંભળજો, પંચમ સ્થાનમાં પણ, અરે મુનિ પણ બની શકે છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં પણ જુડી શકે છે. કોણ? સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ. પરંતુ સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી માંડવામાં અસમર્થ છે. આટલું સમજાયું? તો સાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ શ્રેણી માંડવામાં અસમર્થ છે. આપણે એવો સાંભળજો, આપણે એવો જીવ લીધો કે જે અનાદિ સામર, આખી યાત્રા કહું છું, હવે આપણે સાતમા ગુણસ્થાનમાં હમણાં જ પહોંચવાનું છે, જલ્દી. અનાદિ કાળથી મિથ્યા દ્રષ્ટિ હતો, સાંભળજો ધ્યાનથી, ખબર પડે છે કે હાર પડે છે જલ્દી, મને તો પછી ના છૂટે સમજાય છે કે નહીં, બોલો જલ્દી. અનાધિકારી મિથ્યાદંતી હતો. હવે અનાધિકારી મિથ્યાદંતી માંથી એ સંઘની પંચેન્દ્રિય થયો, ભવ્ય જીવ છે, સાચા દેવશાસ્ત્રી ગુરુની શ્રદ્ધા મનુષ્ય પર્યાય માં આવ્યો એમ સમજો, અને અહીંયા આવીને ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પરમાત્મા ના સાનિધ્ય માં રહીને તત્વ જ્ઞાન નું શ્રવણ કરી, વેદ જ્ઞાન નો અભ્યાસ કરી, પાંચ લબ્ધિ પૂર્વક, આખું કૌશ માં સાંભળજો, પાંચ લબ્ધિ પૂર્વક કરણ લબ્ધિ માં પ્રવેશ કરતા, અજકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ના અંતિમ સમય નો વ્યય થતા, પ્રથમ સમય માં સમજાય છે એટલે એનો વ્યય થયો ને બીજા સમયે ઔક્ષમિક સમ્યત્વ ની પ્રાપ્તિ થઈ. અહીં ચારિત્ર ની વાત નથી કરી, દ્વિતીય ઓક્ષમ ની વાત નથી કરી, આપણે પ્રથમ ઓક્ષમ ની વાત કરીએ છીએ, બરાબર? એટલે ઔક્ષમિક સમ્યત્વ ની પ્રાપ્તિ થઈ અને એ સમ્યત્વ નો કાળ અંતર મુહૂર્ત રહ્યો, અને એ દરમિયાન દર્શન મોહનીય ના ત્રણ ટુકડા થયા અને અનંતાનુબંધી કટાઈ ચોકડી નીચે ઉપશમી થઈ સાત પ્રકૃતિ નો ઉપશમ. હવે સાંભળો, એક જીવ, એક જીવ આગળ લઈએ, એક જીવ એક અંતર્મૂળ કાળ પત્યા પછી એનું ઔપશમિક સમ્યત્વ સાયોપશમિક સમ્યત્વ માં કન્વર્ટ કર્યું, અને સાયોપશમિક સમ્યત્વ સાથે એટલે કે સમ્યક્ત પ્રકૃતિ ના ઉદય સાથે એ જીવ ચોથા માંથી પાંચમા માં ગયો. સામાન્ય ધ્યાનથી, સાયોપશમિક સમ્યક્ત સાથે ચોથા માંથી પાંચમા માં, બરાબર છે? પાંચમા માંથી સાતમા માં ગયો. પાંચમામાં મુનિ એટલે મુનિ દશા આવી અને એ ભાવ દ્રવ્યલિંગી દશા ધારણ કરી સામાયિકમાં બેઠા, અને એ મુનિરાજ પાંચમા કે ચોથામાંથી એ મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં ગયા અને સાતમા માંથી છઠ્ઠામાં આવ્યા. હવે એ કયું સમ્યક્ત સાથે છે? વેરી ગુડ, બહુ સરસ. કયું સમ્યક્ત છે અને કયા ગુણસ્થાનમાં ઝૂલે છે? છઠ્ઠા, સાતમા, છઠ્ઠા, સાતમા, છઠ્ઠા, સાતમા માં ઝૂલે. ઔપશમિક પતી ગયું, સાયોપશમિક થઈ ગયું, એના સાથે ગુણસ્થાન આગળ વહીદા મુનિ વહીના. સાંભળજો, હવે ક્લાઇમેક્સ આવે છે. તૈયાર છો? અરે બોલો. હવે ક્યાં છે મુનિરાજ? કયું સમ્યક્ત છે? કયા કર્મ નો ઉદય છે? બહુ સરસ. દર્શન મોનીય માં સમ્યક્ત પ્રકૃતિનો ઉદય છે, છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે, સાયોપશમિક સમ્યક્ત છે, અને અતિન્દ્રિય આનંદ ના ઘૂંટડા હર અંતર મુહૂર્ત માં હજારો વાર. હવે શું, હવે આપણે કોની વાત કરવાની છે? દ્વિતીયોપશમ. આપણે ઔપશમિક ભાવ લેવાનો છે આજે, ઔપશમિક સમ્યક્ત, ઔપશમિક ચાર. હવે જો સાંભળો, હવે આપણે વાત કરશું દ્વિતીયોપશમ સમય. હવે શું થાય છે? પહેલા સમ્યક્ત કયું છે હમણાં એક્સ પ્રેઝન્ટ મુનિરાજ ને? સાયોપશમ. કર્મ ની પ્રકૃતિ કઈ છે? સમ્યક, બરાબર. કયા ગુણસ્થાન માં ઝૂલે છે? છઠ્ઠા સાતમા ગુણસ્થાન માં ઝૂલે, બરાબર છે? હવે સાંભળો, હવે સાયોપશમિક સમ્યક્ત છે અને છઠ્ઠા સાતમા ગુણસ્થાન માં ઝૂલે, બરાબર. હવે એ આ કાળની વાત નથી, કારણ કે આમાં શ્રેણી નહીં મંડાય અહીંયા, પરંતુ એમ સમજો ચતુર્થ કાળના મુનિરાજ છે, અને હવે શ્રેણી ઉપર આરોહણ કરવાનો પુરુષાર્થ ઉપર્યો. તો શું થશે? સાંભળ પહેલા, જે સાયોપશમિક સમ્યક્ત છે એ સાયોપશમિક સમ્યક્ત વિલ ગેટ, હમણાં આપણે દ્વિતીયોપશમ ની વાત કરીએ છીએ, એટલે એ સાયોપશમિક સમ્યક્ત્વ બદલાઈ જશે ઔપશમિક માં. બે થઈ શકે, યા તો એ સાયોપશમિક માંથી સાઈક થઈ શકે, યા તો એ સાયોપશમિક માંથી ઔપશમિક થઈ શકે, બરાબર. તો હવે શું થશે કે સપોઝ એમ સમજીએ કે સાયોપશમિક સમ્યક્ત્વ માંથી એ મુનિરાજે ઔપશમિક સમ્યક્ત્વ કર્યું, સમજાય છે? તો એ ઔપશમિક સમ્યક્ત્વ નું નામ પડશે દ્વિતીયોપશમ સમ્યક્ત્વ. મને ખબર છે ઘણા બધાને કઠિન પડે છે, ખ્યાલ પણ આવે છે, પરંતુ એક વાર સાંભળી, સમજાય છે? શું થયું? હું રિપીટ કરું છું એટલે તમને એકદમ પાકું થાય, એમાં કોઈ કઠિન નથી, ખાલી આ ત્રણ નામ તો યાદ રહે ને. સાયોપશમિક સમ્યક્ત્વ છે, હવે એની સાથે શ્રેણી કરી શકે નો કરી શકે, ચર્મ લગાડ દોષ છે, કેવળ જ્ઞાન ગમ્ય દોષ છે, તો એની સાથે શ્રેણી નહીં કરી. એટલે માટે સમ્યક્ત્વ પહેલા કયું થઈ ગયું? આ આખી પ્રક્રિયા થશે સાતમા ગુણસ્થાનમાં. કઈ પ્રક્રિયા? જે સાયોપશમિક સમ્યક્ત્વ ને દ્વિતીયોપશમ કરવાની આખી પ્રક્રિયા સાતમા ગુણસ્થાનમાં થશે, બરાબર. હવે મુનિરાજ દ્વિતીયોપશમ સમ્યક્ત્વ થઈ ગયા. કયું સમ્યક્ત્વ થયું? કયું હતું? કયા કર્મ નો ઉદય હતો? હવે એ સમ્યક્ત નો ઉદય હતો ને, એનો હવે પાછો શું થઈ ગયો? ઉપશમ, દ્વિતીયોપશમ. તો હવે પાછી બધી પ્રકૃતિઓનો શું થઈ ગયો? સમજાય છે? એક નો ઉદય હતો ને, જેના કારણે શ્રેણી નતા ચડી શકતા, તેનો શું થયો? તો એક નો ઉપશમ થઈ ગયો. એટલે હવે બધી પ્રકૃતિઓનો. તો હવે મુનિરાજ આગળ શ્રેણી ચડે. તો સાતમા માંથી ક્યાં આવ્યા? જલ્દી આઠમા ગુણ સ્થાન, અપૂર્વકરણ નામ છે ને આઠમા ગુણ સ્થાન નું નામ શું છે? અપૂર્વકરણ. હવે શું થાય છે? કો, હવે મને કો, હવે સાંભળો, થોડુંક સાંભળો, સાંભળી લો, દસ મિનિટમાં પૂરું કરીશું. મૌન કર્મની કેટલી પ્રકૃતિ છે? બે, દર્શન મૌન. જલ્દી દર્શન મૌન ની કેટલી કીધી? અને ચારિત્ર મૌન ની કેટલી? ચારિત્ર મો, ચારિત્ર મૌનની 25. બહુ સરસ, 25 પ્રકૃતિ. અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાન 4, પ્રત્યાખ્યાન 4, સંજલન 4 અને 9. આ તો આવડું જોઈએ, 9 નો હાથી રતી રતી શોકભાઈ બરાબર. હવે તમે મને કહો કે સમ્યક તો કયું થયું? હવે દ્વિતીય ઉપશમ, બોલો બોલો બરાબર. હવે દ્વિતીય ઉપશમ સમ્યકમાં કેટલી પ્રકૃતિ નીચે ઉપશમિત થઈ છે? 28 માંથી ના 7, 28 માંથી 7, 7 પ્રકૃતિ ઉપશમિત થઈ છે. દ્વિતીય ઉપશમમાં આઠમા ગુણસ્થાન ના પહેલા સમયે દ્વિતીય ઉપશમ સમ્યક્ત થતા 28 માંથી દર્શન મૌની ની 3 અને ચારિત્ર મૌની ની 4, એમ 7 પ્રકૃતિ નો ઉપશમ. આટલું સમજાયું? હવે 28 માંથી 7 નો ઉપશમ છે તો કેટલી રહી? કેટલી રહી? 21 કોની છે? ચારિત્ર મૌનીની છે. હવે અહિયાં ચાલુ થશે ઔપશમિક ચારિત્ર. કઠિન છે, થોડું કઠિન છે પણ સમજા. હવે અહિયાં ચાલુ થશે ઔપશમિક ચારિત્ર ની વાત. અગેન સમ્યક્ત કયું છે? દ્વિતીયોપશમ સમ્યક્ત. એટલે જે સમ્યક્ત પ્રગટ થયું એટલે નિત્યાર્થ રૂપી ભાવમાં નીચે ઉપશમિત થયું. ભાવમાં નીચે નિત્યાત્મ રૂપી ભાવમલ, શ્રદ્ધાનો ભાવમલ નીચે દબાઈ ગયો. અને હવે ચારિત્રનો પણ આંશિક ભાવમલ દબાઈ ગયો છે અનંતાનું બંદીનો. પણ હજી હજી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજ્વલન, નો કચાય એનો ભાવમલ બાકી છે, જેને શ્રેણીના કાળમાં મુનિરાજ ઉગ્ર પુરુષાર્થ દ્વારા એ ચારિત્રનો જે 3 કચાયનો અને 9 કચાયનો ભાવમલ છે એને દબાવતા દબાવતા આગળ વધે એનું નામ છે ઉપશમ શ્રેણી પર મુનિરાજે આરૂઢ. ઉપશમ શ્રેણી પોઈન્ટ સમજાય છે? કયા ગુણસ્થાનમાં આવ્યા? આઠમા. અરે બોલો, કયા ગુણસ્થાનમાં આવ્યા? આઠમા. આઠમા ગુણસ્થાનના પહેલા સમય સમ્યક્ત કયું થઈ ગયું? દ્વિતીય ઉપશમ. દ્વિતીય ઉપશમ સમ્યક્તના કાળમાં કેટલી પ્રકૃતિનો મર નીચે દબાયો? 7. કેટલી બાકી છે? કેટલા માંથી? કોની છે 28 પ્રકૃતિ? મૌન્ય, દર્શન મૌન્ય ની, ચારિત્ર મૌન્ય ની 25. તો 25 માંથી 4 ઉપશમિત થઈ અને દર્શન મૌની ની 3 ઉપશમિત થઈ તો કેટલા નો ઉપશમ? 7. તો કેટલી બાકી છે? અરે આટલું તો સરસ બોલો છો, બરાબર. તમે જવાબ ના બધા મારો કોન્ફિડન્સ દેખશે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો થોડુંક થોડુંક તો જ્ઞાનને કસરત આપો. તો 21 પ્રકૃતિ હવે બાકી છે. હવે શું થાય છે? બહુ ઈઝી. ચલો આપણે 11મા ગુણસ્થાન ની યાત્રા કરો, 11મા ગુણસ્થાન સુધી યાત્રા કરવાની કરશું. કારણ કે ઉપશમ શ્રેણી વાળા મુનિરાજ 11મા ગુણસ્થાન થી આગળ લઈ જઈ શકે. ભાઈ આપણે ઉપશમ ભાવ ની વાત કરીએ છીએ, ઔપશમિક ભાવ ની વાત કરીએ છીએ, ઔપશમિક સમ્યક્ત ની વાત કરી, એમાં પ્રથમ ઉપશમ સમ્યક્ત ની વાત કરી, એના પછી દ્વિતીય ઉપશમ સમ્યક્ત ની વાત કરી, હવે આપણે ઔપશમિક ચારિત્ર ની વાત કરવાની છે. કારણ કે ઔપશમિક ભાવના બે ભેદ છે. અરે આ બે માં આ બે ભેદ તો સમજો. હવે 18 ને 9 અને 21 એ રીતના સમજો. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? ઔપશમિક ભાવના કેટલા ભેદ? કયા કયા? ઔપશમિક સમ્યક્ત અને ઔપશમિક. કયા ગુણ સાથે સંબંધ છે આનો? શ્રદ્ધાને. તો શ્રદ્ધાને ચારિત્ર નો ભાવ મળ શું થાય છે? જે ભાવ મળ છે એ ઉપશમિક થાય છે. પહેલા શ્રદ્ધાનો થાય છે અને શ્રેણીના કાળમાં ચારિત્રનો ભાવમાં ઉપશમિત થાય છે. કઈ ડિફિકલ્ટ નથી. શ્રેણીના કાળમાં કયો ભાવમાં ઉપશમિત થશે? ચારિત્ર સંબંધી, ચારિત્ર સંબંધી ભાવમાં. એક આંશિક ભાવમાં શ્રદ્ધા સાથે ઉપશમિત થઈ ગયો અનંતાનુબંધીનો, પરંતુ હજી બાકી છે ને અનંતાનુબંધી નો ઉપશમિત થયો છે, પણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કરણાનિયો કે છે નહીં ચાલે નહીં ચાલે, અને હજી આ તો ઉપશમિત થયો છે. આ તો ઉપશમિત થયો છે. આપણે તો આગળ શૈલી ની વાત કરશું આના પર. અગેન ચલો આઠમા ગુણ મુનિરાજ ક્યાં આવી ગયા? અરે એમ વિચારો ને આપણે વન જંગલમાં દેખા છે, હમણાં એમ કેમ વિચારો છે? અહીંયા દેખા છે આપણી સામે મુનિરાજ વિરાજમાન છે અને અંદરમાં એક ક્ષાયોક્ષમિક સમ્યક, આપણે નહીં દેખાય કેવળ જ્ઞાન ગમ્ય છે, મુનિરાજ ને પણ નહીં ખબર, સમજાય છે? એક ક્ષાયોક્ષમિક સમ્યક ગોટ કન્વર્ટેડ ઇન ટુ વિચ ઓપ્શમિક, યુ હેવ ટુ બી વેરી સ્પેસિફિક. ક્ષાયોક્ષમિક સમ્યક ગોટ કન્વર્ટેડ ઇન ટુ, ક્યારે થઈ એ પ્રક્રિયા? સાતમા ગુણસ્થાનમાં પ્રક્રિયા થઈ ગઈ. આઠમા ગુણસ્થાનના પહેલા સમયમાં દ્વિતીયોક્ષમ સમ્યક સાથે મુનિરાજ શ્રેણીના પ્રથમ સમયમાં પ્રવેશ કરે છે, સમજાય છે? દ્વિતીય ઓપ્શન સમ્યક સાથે પ્રવેશ કરતા કેટલી પ્રકૃતિનો ઓપ્શન થઈ ગયો ઓલરેડી? કેટલી બાકી છે? હવે બહુ સિમ્પલ, 21 બાકી છે ને, હમણાં 21 નો ઓપ્શન કરીને 11મા ગુણસ્થાનના પહેલા સમયમાં યથાસાત વિતરાગી છદમત ઉપશમ શ્રેણી પર આરૂઢ મુનિરાજ ઉત્તમ અંતરાત્મા થઈ ગયા. કેટલા કર્મ, કેટલા ગુણસ્થાન કવર કરવાના છે? 8, 9, 10. કઈ શ્રેણી કરી? ઉપશમ. કર્મ નો શું થશે? ઉપશમ. ઉપશમ થઈ ને આગળ વધશે, કઈ નહીં ઉપશમ, દબાવતા દબાવ એકદમ પુરસાદ ની નબળાઈ. તમે કીધું કેમ ઉપશમ કરે છે, કેમ શપથ ન કર્યા? પણ એ આત્માના હાથમાં નથી, પરણામો નો ખેલ છે, પરણામોની વિચિત્રતા છે, પરણામોની યોગ્યતા છે, અને એ સમયે કર્મ ની પણ એ પ્રકારે ઉપશમિત થવાની યોગ્યતા છે. સમજાય છે? કયા ગુણસ્થાનમાં આવ્યા? કેટલા કર્મની ઉપશમ ના થઈ ગઈ? હવે શું થાય છે? આઠમા ગુણસ્થાનમાં એક કર્મ 21 બાકી. કેટલા બાકી ગણાવો? 21 કેવી રીતના? 21 4 અપ્રત્યાખ્યાન, અનંતાનુબંધી ઉપશમ થઈ ગયો, 4 અપ્રત્યાખ્યાન, 4 પ્રત્યાખ્યાન, 4 સ્વંજ્વલન અને 9 કર્મ. આવી રીતના 21. હવે આ હવે સાંભળો, હવે ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળો. 2 મિનિટમાં પૂરું કરું છું. આઠમા ગુણસ્થાન અપૂર્વ કરણ, ગુણસ્થાન અપૂર્વ કરણ પ્રણામ નું નિમિત્ત પામીને, અપૂર્વ કરણ પ્રણામ નું નિમિત્ત પામીને એક કર્મ પ્રકૃતિ ત્યાં ઉપશમિત નથી થતી. આઠમા ગુણસ્થાનમાં એક કર્મ ઉપશમિત નથી થતા. કેટલા વખત, કેટલા સાથે ડીલ કરવાનું છે? તો આઠમામાં એકનો ઉપશમ નથી થતો, 21માંથી આઠમામાં એકનો ઉપશમ નથી થતો. માત્ર એ ઉપશમ કરવાની તૈયારી, અપૂર્વ વૃદ્ધિ, અપૂર્વ પ્રગાઢતા, અપૂર્વ વિતરાગતા, અનંત અનંત ગુણી વિતરાગતા આઠમા ગુણસ્થાનમાં વધે. પણ આઠમા ગુણસ્થાનમાં 21માંથી એકે પ્રકૃતિનો ઉપશમ થતો, સમજાય છે બરાબર? હવે 9મામાં શું થયું? ચલો જલ્દી જલ્દી, તમે કહેવા જલ્દી કરવા, શું આટલું આમ પણ સમજવું તો પડે ને. 9મામાં શું થયું? 9મામાં, 9મામાં શું થયું? તો કે 9મામાં 21માંથી 21માંથી 9મામાં 20 પ્રકૃતિનો એક સાથે ઉપશમ થાય. પોઈન્ટ સમજાય છે? 21 હતી ને 21, એમાંથી 20 પ્રકૃતિનો 9મા ગુણસ્થાનમાં ઉપશમ થાય છે. હવે કહી રહીએ, કહી રહીએ તો કે સ્વંજ્વલન, સ્વંજ્વલન સૂક્ષ્મ લોભ, સ્વંજ્વલન સૂક્ષ્મ લોભ નો ઉપશમ 10મા ગુણસ્થાનમાં થાય, અને 10મા ગુણસ્થાનનો અંતિમ સમય, હવે કેટલાનો ઉપશમ થઈ ગયો? 21 અને પહેલા 7, તો કેટલી હતી ટોટલ? 28. તો મૌન્ય કર્મ સંબંધી 28 પ્રકૃતિનો ઉપશમ, અને શ્રદ્ધામાં દ્વિતીય ઉપશમ સંયત્ર એટલે શુદ્ધતા, અને ચારિત્રમાં પણ 25 નો ઉપશમ હોવાના કારણે ચારિત્ર ગુણની પર્યાયમાં 11મા ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ કરતા ચારિત્ર ગુણની પર્યાયમાં પણ પૂર્ણ ક્ષમિત થઈ જવાના કારણે ભાવમન દબાઈ જવાના કારણે ચારિત્ર ગુણની પર્યાયમાં પણ અગિયારમા ગુણસ્થાનમાં પૂર્ણ ભીતરાગતાનો જન્મ છે અને એ ભીતરાગતા બારમા ગુણસ્થાન જેવી જ છે. ફરક એટલો છે કે અગિયારમાં એક કર્મનો ઉપશમ થયો છે, બારમાં એક કર્મનો ક્ષય થયો છે, એકમાં કચરો નીકળી ગયો છે, એકમાં કચરો શાંત છે, પણ બે પાણી સ્વચ્છ છે. એટલે જેવી વિતરાગતાનો અનુભવ અઠ્યાવીસ પ્રકૃતિ નો ઉપશમ કરી પૂર્ણ વિતરાગતા નો અનુભવ બારમા ગુણસ્થાન જેવો કરે છે. સમજાય છે? ખ્યાલમાં આવ્યું? સમજાયું કે નહીં?
અરે
આખો ઔક્ષમિક ભાવ થયો આજ. ઔક્ષમિક સમ્યત્વ, ઔક્ષમિક ચારિત્ર. ઔક્ષમિક ચારિત્ર એટલે ચારિત્ર ગુણની ઉપશમના, એટલે ચારિત્ર ગુણની વિકાસ વૃદ્ધિ વિકરાગતા વધે છે શ્રેણીના કારણમાં. અને શ્રદ્ધાની વૃદ્ધિ અને વિકાસ એની પહેલા થાય છે. શ્રદ્ધાના બે ભેદ છે, ઔક્ષમિક સમ્યત્વના બે ભેદ છે. એટલે શ્રદ્ધા પ્રથમોક્ષમ અને દ્વિતીય. દ્વિતીયોક્ષમ સમ્યત્વ શ્રેણીના કાળ પહેલા થાય છે. એની પહેલા જે પણ સમ્યત્વ છે એ પ્રથમોક્ષમ સમ્યત્વ કહેવાય છે. પ્રથમોક્ષમ એનો અર્થ પહેલી વાર થયું એમ નહીં. પ્રથમોક્ષમ એટલે દ્વિતીયોક્ષમની પહેલા જેટલી વાર પણ સમ્યત્વ થાય, પડે થાય, પડે થાય અને ઔક્ષમિક થાય તો એને પ્રથમોક્ષમ જ કહેવાય. આ પ્રમાણે આજે આપણે ઔક્ષમિક ભાવની ચર્ચા કરતા ઔક્ષમિક ભાવના બે ભેદ, ઔક્ષમિક સમ્યત્વ, ઔક્ષમિક ચારિત્ર, જેનો સંબંધ આત્માના શ્રદ્ધા અને ચારિત્ર ગુણ સાથે છે. શ્રદ્ધા અને ચારિત્રનો મલ, મેલ, વિભાવ, અશુદ્ધતા નીચે દબાઈ જાય છે અને સમ્યત્વ અને શુદ્ધ ચારિત્ર વિતરાગતા અને સમ્યત્વની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. પરંતુ આ ઔક્ષમિક ભાવ છે, અગિયારમા ગુણસ્થાનથી નીચે આવશે. એક અંતર મુહૂર્ત રહ્યા પછી ઉપશમ શ્રેણી પર આરૂઢ મુનિરાજ અગિયારમા ગુણસ્થાનથી નિયમથી અગિયારમાંથી દસ, દસમાંથી નવ, નવમાંથી આઠ, આઠમાંથી સાંભળજો, સાંભળો છો ને? અરે બોલો. આઠમાંથી સાત, સાતમાંથી છ, છઠ્ઠા સાતમામાં ઝૂલીને સાથી શ્રેણી ચડી શકે. યા તો પુરુષાર્થની લવડાઈના કારણે અગર નીચે પડતા જાય તો છ, પાંચ, ચાર પહેલામાં પણ જઈ શકે. અને અગર સતી પહેલામાં જઈને પુરુષાર્થ ન ઉપયો, સમ્યક્ત ન થયું તો એવા કેટલાય જીવો છે કે ત્રસ પર્યાય પૂરી થઈ ગઈ, સમ્યક્ત પ્રગટ ન કર્યું, નિગોદમાં ચાલ્યા ગયા. એવા કેટલાય જીવો નિગોદમાં પડ્યા છે કે જે ઉપશમ શ્રેણી પરથી નીચે આવીને પહેલા ગુણસ્થાનમાં નિગોદમાં છે. પણ એ જીવો નિયમથી અર્ધપૂર્ગલ પરાવર્તનની અંદર અંદર મોક્ષને પામવાના અગિયારમા ગુણસ્થાનમાંથી નીચે પડવાના કારણ શું છે બોલો? અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. ઔક્ષમિક નહીં કરી એટલે હા એ તો છે, પણ કારણ શું? એક અંતર મુહૂર્ત કાળ પૂરો થયા બાદ નીચે આવવાના કારણ શું છે? બે કારણ જૂનાગમમાં કીધા છે, કાળ ક્ષય અને ભવિષ્ય. શું બે કારણ? કે એક અંતર મુહૂર્ત નો કાળ પતી ગયો. કોઈ સમજાય છે? કોઈ કર્મનો ઉદય, જો ઘણા એમ છે કે કોઈ કર્મનો ઉદય આવી ગયો અગિયારમા ગુણસ્થાનમાં, ત્યાં જોડાઈ ગયા, ત્યાં રાગનો ભાવ થયો અને એટલે નીચે આવ્યા, એમ નથી ભાઈ. અગિયારમા ગુણસ્થાન ઇઝ અ પ્યોર વિતરાગતાનું ગુણસ્થાન. જેટલો સમય રહેશે એક અંતર મુહૂર્તનો, એટલો સમય પૂર્ણ વિતરાગતામાં રહેશે. તો કાળ ક્ષય એટલે કાળ પૂરો થઈ ગયો, યા તો અગિયારમા ગુણસ્થાનમાં મરણને પ્રાપ્ત છે, આયુ પૂર્ણ થઈ ગયું મુનિરાજનું. તો અગિયારમા ગુણસ્થાનમાંથી છૂટીને શરીર છૂટી ગયું, આયુ પૂર્ણ થયું અને વિગ્રહ ગતિના પહેલા સમયમાં મુનિરાજ અગિયારમા માંથી ડાયરેક્ટ વેરી ગુડ ચોથા ગુણસ્થાનમાં આવી જશે. ઓવરઓલ કવર કરવાની કોશિશ કરી, આઈ હોપ સમજાયું હોય, પોઈન્ટ સમજાય છે. આખો ઔક્ષમિક ભાવ આપણે કવર કરવાની કોશિશ કરી, જેના બે ભેદ છે ઔક્ષમિક સમ્યક્ત, ઔક્ષમિક ચારિત્ર. ચતુર્થ ગુણસ્થાન થી લઈને અગિયારમા ગુણસ્થાન સુધી ઔક્ષમિક ભાવ હોય છે, એટલા યાદ રાખજો. ચતુર્થ થી અગિયાર, એની ઉપર નહીં, ચતુર્થ થી અગિયાર ની વચ્ચે ઔક્ષમિક ભાવનો આખો ખેલ છે. એના પછી કેવી રીતના શાયોક્ષમિક અને નેક્સ્ટ ટાઈમ આપણે શાયિક ભાવની ચર્ચા એના નવ ભેદ વિસ્તારથી નિજ નિખા પ્રશ્ન છે. હા બહુ સરસ એક પોઈન્ટ થઈ ગયો. મોક્ષ જતા પહેલા મુનિરાજ ને ઉપશમી શ્રેણી ચાર વાર કરી શકે. ઓકે, મોક્ષ જતા પહેલા મનુષ્ય ભાવમાં, એક જ ભાવમાં નહીં, જેટલી પણ વાર મનુષ્ય બન્યા મુનિ બન્યા, તો મોક્ષ જતા પહેલા ચાર વાર ઉપશમ શ્રેણી ચડી શકે. પાંચમી વાર ચડશે તો ચપક શ્રેણી જ ચડે. અને ચપક શ્રેણી કેટલી વાર ચડી શકે? કેટલી વાર? હવે એની ચર્ચા આપણે સાહિત્ય સમ્યક્ત્વ અને સાહિત્ય ચારિત્ર અને એના જે ભેદ છે નવ ભેદ એની વિસ્તારની ચર્ચા સાહિત્ય ભાવની એક્સટેન્સી આપણે લઈશું. હા ના, એ તો કહું છું બારમા ગુણસ્થાનમાં ન જઈ શકે ભાઈ, કારણ કે બારમા ગુણસ્થાનમાં તો દસમા માંથી બારમા માં જશે. એની ચર્ચા આપણે નિજ નિધિ નિજ મે બોલો ભક્તોને મૌન ઇન્દ્રામાંથી જગાવનારી, સંતારસનું પાન કરાવનારી અને કાનવે નિત્ય બોધિની દ્વાદશામી પરમ ઉપકારી જીનવાણી માત કરો.